તો સામાન્ય અવલોકનને તમે દર્શન કહો છો, અને તેવું દર્શન તો મિથ્યા દર્શનને પણ હોય છે, પણ તો પણ તેનો પણ મોક્ષ થવો જોઈએ. પણ તેનું સમાધાન કરે છે કે ચક્ષુ દર્શન, દર્શનના ચાર પ્રકાર છે, ચક્ષુ દર્શન, અચક્ષુ દર્શન, અવધિ દર્શન અને કેવલ દર્શન. આ ચાર ભેદ છે. એ ચાર ભેદમાં બે ભેદની વાત કરે છે. જે ચાર ભેદમાં મનથી દેખવું, એટલે જે પોતાના મનથી દેખે છે તેને અચક્ષુ દર્શન કહેવાય છે, અને આંખોથી જે જોવું તેને ચક્ષુ દર્શન કહેવાય છે. અને આ ચારે દર્શનમાંથી મનુષ્ય અચક્ષુ દર્શનનો આત્મગ્રાહક છે, એટલે જે આત્માથી જે દર્શન થાય છે તેને અચક્ષુ દર્શન કહેવાય છે. અને આત્મદર્શન મિથ્યાત્વ આદિ સાત પ્રકૃતિઓનો, એટલે આત્મદર્શન ક્યારે થાય, મિથ્યાત્વની સાત પ્રકૃતિનો સંયોગસમ અથવા ઉપસમ થવાથી જ તેને સમ્યક દ્રષ્ટિનું દર્શન થાય છે. અને એ દર્શન તત્વ પ્રમાણે શ્રદ્ધાપૂર્વક હોવાથી તેને મોક્ષનું કારણ બને છે. અને આ દર્શન મિથ્યા દ્રષ્ટિઓને હોતું નથી, તો શું કારણ છે કે તેને મોહનીય કર્મને લીધે, એટલે પોતાને મોહની કર્મનું આવરણ છે, તેથી તેને આત્માનું શુદ્ધ દર્શન થતું નથી. અને તે સ્થૂળ ઇન્દ્રિયો વડે જોઈ પદાર્થોને જાણે છે. જે તત્વદ્રષ્ટિથી જોવું જોઈએ તે નથી જોતા, પણ સ્થૂળ દ્રષ્ટિથી જોવે છે. તે સમ્યક દર્શન નથી. અને બાહ્ય સમ્યક દર્શન મોક્ષનું કારણ નથી, પણ અંતરથી જે સમ્યક દર્શન થાય તે જ મોક્ષનું કારણ છે.
વાંચી ગયા, શું સમજાયું કહો.
એટલે હવે દર્શનની વાત કરી છે. જીવોને સામાન્ય જ્ઞાન, એટલે પહેલાં જે આપણે જોઈએ છીએ અને એ પછી જે જ્ઞાન થાય છે, એટલે આમ તો પહેલાં જ્ઞાન થઈ જાય છે જોવાનું, અને પછી એને જે દર્શન થાય છે તેને દર્શન ઉપયોગ કહેવાય છે. અને એ દર્શનને જો વિશેષ પ્રકારે એ જાણે તો એને વધુ સ્પષ્ટ થાય, ભેદ રહીત. એને એમાં કોઈ જાતનો ભેદભાવ નહીં કે આ દર્શન બરાબર જ છે એમ, કે આ વસ્તુ આપણે જોઈ અને જાણી તો એ પછી એમાં એમ વિશેષ જાણવાની ઈચ્છા થાય, તે દર્શન ઉપયોગ કરે છે. અને તત્વ દ્રષ્ટિથી જોવે તો તેને સાચું દર્શન કહેવાય. જ્ઞાન ઉપયોગ રહી તેમ
એને દર્શન કહે છે, મૂંઝાય છે ને દર્શન જ્ઞાન શું કેવું શું નહીં. દર્શન સામાન્ય ઉપયોગ, વસ્તુનો બોધ થવો, વિશેષતા રહી, ભેદ રહી, તેમાં અભેદ ને ભેદ ની વાત ત્યાં નથી. હા, પણ વિશેષતા રહી, વિશેષતા રહીત એટલે આ છે તો એ પુરુષ છે, સ્ત્રી છે, વાણિયો છે, બ્રાહ્મણ છે, આ બધી વિશેષતાઓ છે. ભેદ રહીત નો અર્થ એ થયો કે એની કોઈ વિશેષ પ્રકાર નહીં, એના પ્રકાર વિના માત્ર વસ્તુનો સામાન્ય બોધ થવો, તે એ દર્શન છે. એને દર્શન ઉપયોગનું લક્ષણ કીધું છે, એટલે શિષ્ય એ પ્રશ્ન કર્યો, એ સમજાય છે. તમે કહો છો કે આત્માનું દર્શન થાય ને દર્શન, અને અહીંયા કહો છો કે પદાર્થનું સામાન્ય દર્શન થાય દર્શન, તો ઓલા દર્શન તો બધાને હોય છે, તો એનો મોક્ષ થાય. આ પ્રભાકર ભટ્ટ બેઠો છે, અમે બધા પ્રભાકર ભટ્ટ છે, ભાવિસી નહીં. જો ઉપયોગ હોય તો અહીંયા કહ્યું છે કે તમે કહો છો કે આત્માનું દર્શન એ દર્શન, અને અહીંયા તમે કહો છો કે પદાર્થનું સામાન્ય બોધ એ દર્શન. તો સામાન્ય બોધ તો બધાને હોય છે, વિશેષતા વિનાનો, કે શું છે, તો લાકડું છે, લોઢું છે, મકાન છે, પહાડ છે, ઝાડ છે, થાંભલો છે, આ દર્શન છે. તો દર્શન તો આ બધા મિથ્યાત્વી નહીં છે, તો એનો મોક્ષ થાય ને, એમ પ્રશ્ન કર્યો છે. તો હવે સમાધાન આપ્યું છે, શું સમજા સમાધાન આપ્યું છે, દર્શન ઉપયોગ ચાર પ્રકારે દર્શન છે, ચક્ષુ દર્શન, અચક્ષુ દર્શન, અવધિ દર્શન અને કેવળ દર્શન. તો એણે કહ્યું કે ચક્ષુ દર્શન એટલે આ દર્શન ઉપયોગ, એ ચક્ષુ દર્શનથી મોક્ષ ન થાય. પણ અચક્ષુ દર્શનમાં પણ જે માનસ મનથી જે વાતને ગ્રહણ થાય વિચારથી, એ આત્મગ્રાહક છે. કયું દર્શન આત્મગ્રાહક છે? ચક્ષુ દર્શન નહીં, અચક્ષુ દર્શન. તમે આમ ધીરે ધીરે વિચારશો તો બધું સમજાશે, પણ ઉતાવળ નહીં કરો. અચક્ષુ દર્શનથી થતું જે દર્શન છે તે માનસનો પ્રકાર છે, તે આત્મગ્રાહક છે. ચક્ષુ દર્શન આત્મગ્રાહક નથી. આપણને ચક્ષુથી તો બધું દેખાય દુનિયા આખી, પણ તે આત્મગ્રાહક નથી. એટલે અને એ આત્મગ્રાહકને એ માનસ દર્શન ક્યારે થાય? તો કે સાત પ્રકૃતિનો ક્ષય થાય ત્યારે. એ દ્રવ્યાનુયોગનો પ્રકાર છે. પણ એ દર્શન શ્રદ્ધાપૂર્વક હોવાથી મોક્ષનું કારણ છે. કયું? મન દ્વારા થયેલું અચક્ષુ દર્શન એ આત્મદર્શન છે, એ સમ્યક દર્શન છે, એ મોક્ષનું કારણ છે. ચક્ષુ દર્શન મોક્ષનું કારણ નથી, કારણ કે એમાં તો મોહનીય કર્મ છે, એમાં કોઈ આત્મશ્રદ્ધા આવતી નથી. એટલે એ કહે છે ઇન્દ્રિયો વડે સ્થૂલ પદાર્થને જાણે એ સમ્યક. નહીં, માનસ દર્શન નહીં, ચક્ષુ દર્શન મોક્ષનું કારણ નથી, આ અચક્ષુ દર્શન. હા, પણ એનાથી થાય એ હજુ એને કારણ છે, ઓલું તો કારણ જ નથી. સમ્યક દર્શનનું કારણ અચક્ષુ દર્શન છે. ફરીથી, કારણ અચક્ષુ દર્શન છે, ચક્ષુ દર્શન નથી. પ્રશ્ન એ હતો કે ચક્ષુ દર્શનથી તો દર્શન એને છે, જે આંખે દેખે છે એ બધાને દર્શન છે, તો એનો મોક્ષ થાય? તો કે ન થાય, કેમ કે એ મિથ્યાત્વી છે. અચક્ષુ દર્શનથી મોક્ષ થાય, કેમ કે અચક્ષુ દર્શનથી આત્મા ગ્રાહ્ય થાય, આત્મા એ ચક્ષુનો વિષય નથી. એ જો શ્રદ્ધાપૂર્વક કરે પ્રકૃતિનો ક્ષય થાય તો મોક્ષનું કારણ બને. આગળ ટૂંકું સમજાય છે ને કે ગોટાય છે?
વિશેષ બોધ, સામાન્ય બોધમાં પદાર્થનું દર્શન થાય, વિશેષ બોધ હોય તો આત્મવિચારથી આત્મદર્શન.
સામાન્ય દર્શનમાં માત્ર પદાર્થનું સામાન્ય સ્વરૂપ જ, વિશેષતા તો એની એ પદાર્થની અંદરની કેટેગરી શું, શ્રેણી શું, એ બધી વસ્તુ એનું જ્ઞાન છે. હજી તમે દર્શનમાં અટવાઈ ગયા છો. દેખાતો બોધ જે થાય કે ભાઈ આ માણસ છે કે ઝાડનું ઠૂઠું છે, આ માણસ છે કે જાનવર છે, અંધારી રાતે ખબર ન પડે કદાચ, તો એ સામાન્ય દર્શન છે. કઈક બોધ થાય, કઈક હોવા પણ કઈ છે, પછી એનું બધું સ્પષ્ટ થતું જાય એ જ્ઞાન છે. પણ એ બધું સામાન્ય જ્ઞાન છે, એને સમ્યક જ્ઞાન ન કહેવાય.
સમ્યક જ્ઞાન
એટલે દર્શન શબ્દ એક ને એક છે, પણ પરમાર્થમાં દર્શન અચક્ષુ દર્શનનો વિષય છે. ત્યારે દર્શન એ સામાન્ય ચક્ષુનો વિષય, તો આત્મા એ ચક્ષુનો વિષય નથી. એ આત્મગ્રાહક કયું દર્શન છે? અચક્ષુ દર્શન છે, એ જ આત્મગ્રાહક છે. આત્માને એ પકડી શકે, આત્મા વિચારથી પકડાય, આત્મા આંખોથી ન પકડાય, કેમ કે અતિન્દ્રિય છે અને ચક્ષુ એ તો ઇન્દ્રિય છે. ઇન્દ્રિયથી પકડાતું કોઈ પણ દર્શન એ મોક્ષનું કારણ નથી. પણ આ તો એને દર્શન શબ્દનો અર્થ આપ્યો છે કે સામાન્ય બોધ થવો તે દર્શન. એટલે ઓલા એ પ્રશ્ન કર્યો કે આવું દર્શન તો બધાને હોય છે, કૂતરા બિલાડાને હોય છે, તો એનો મોક્ષ થઈ જાય ને એમ. એટલે ત્યાં કહે છે કે જો ભાઈ આવા આવા બધા મગજની અંદર બસ વાંચી વાંચીને દર્શન પકડાઈ ગયું, દર્શન દર્શનથી મોક્ષ થાય, દર્શનથી ન થાય. ચક્ષુ દર્શન હોય તો ન થાય. કોઈ એમ કે મને દર્શન છે, હું બધું દેખું છું, એટલે એ સમજાય છે. દરેક એક એક શબ્દનો અર્થ વ્યવહારિક દ્રષ્ટિએ અને પારમાર્થિક દ્રષ્ટિએ એ સમજાતું જાય તો આપણને ખ્યાલ આવે, ને તો દર્શનમાં આપણે ગરબડ ગોટાળા કર્યા કરી, ભેદ ને ભેદ રહિતમાં ગરબડ ગોટાળા. એ ભેદ પેલાના ભેદની વાત નથી, જળ ચેતનના ભેદની વાત નથી, નિત્ય અનિત્યના ભેદની વાત નથી. આ ભેદ કયો? કે એ કયું પ્રકાર છે? આ થાંભલો લોઢાનો છે, પિત્તળનો છે, ધાતુનો છે, ખબર નથી, એ ભેદની વાત છે. પણ ભેદ રહિત સામાન્ય થાંભલો છે, થાળી છે, વાટકો છે, ટેબલ છે, ખુરશી છે, મેજ છે, આ બધું દર્શન છે સામાન્ય. પણ પછી તમે કહો કે વિશેષ દર્શન, તો એના વિશેષ પ્રકારના ઓળખાણ સહિત એ દર્શન થાય, એને વિશેષ દર્શન કહે છે. હા, જ્ઞાનથી જ થાય, તો સામાન્ય જ્ઞાન પડે, એમાંય બોધ થવો, વિશેષ બોધ થવો, એ જ્ઞાન થાય. પણ એ જ્ઞાન જો આત્મલક્ષી હોય અને પછી આત્મલક્ષી દર્શન થાય એની વિચારણાથી. બોધનું દર્શન કેવી રીતે કરાય? વિચારણાથી. એ મન ચક્ષુથી થાય, અચક્ષુ દર્શનથી થાય, તો એ સમ્યક દર્શનનું કારણ બને. આગળ.
જીવની દર્શન પૂર્વ જે સ્પષ્ટ થાય વિજ્ઞાન, જાણી વસ્તુ વિશેષ તે ગણ અવિચળ જ્ઞાન. જીવોને જે જ્ઞાન થાય છે તે નિયમથી દર્શન પછી થાય છે, અર્થાત દર્શન ઉપયોગ પૂર્વક થાય છે અને તે જ્ઞાન વસ્તુઓની વિશેષતાને જાણે છે. હે જીવ, તે જ્ઞાનને તું સંશય વિમો અને વિભ્રમ રહિત જાણ. પદાર્થને જે સામાન્યપણે ગ્રહણ કરે પણ વિશેષ રૂપે ગ્રહણ ન કરે તે દર્શન ઉપયોગ છે, તથા જે વસ્તુને ભેદ આકાર નામાદિ રૂપે જાણે તે જ્ઞાન ઉપયોગ છે. આ પ્રમાણે દર્શન જ્ઞાનનું સ્વરૂપ છે. શુદ્ધાત્મ ભાવનાના વ્યાખ્યાનના અવસરે વ્યવહાર સમ્ય જ્ઞાનની વાત અત્રે અપ્રસ્તુત છે, તો પણ પ્રથમ અવસ્થામાં પ્રસન્ય છે એમ ભગવાને કહ્યું છે. ચક્ષુ અચક્ષુ અવધિ તથા કેવળ જ્ઞાનના ભેદથી દર્શન ઉપયોગ ચાર પ્રકારે છે. તેમાંથી ભવ્ય જીવને બીજો ભેદ માનસ નિર્વિકલ્પ અચક્ષુ દર્શન, દર્શન મૌન્ય કર્મનો ક્ષય ક્ષયોક્ષમ તથા ઉપશમ થવાથી શુદ્ધાત્માનુભૂતિ રૂચિરૂપ વિતરાગ સમ્યક્ત્વ થાય છે ત્યારે હોય છે. અર્થાત સ્વાનુભૂતિ સમયે જેમ સમ્યક દ્રષ્ટિ જીવોને માનસ અચક્ષુ દર્શન હોય છે, તેમ શુદ્ધાત્મા ભૂતિમાં સ્થિરતારૂપ વિતરાગ ચારિત્ર થાય છે. તે સમયે પૂર્વોક્ત સત્તા અવલોકનરૂપ મન સંબંધી નિર્વિકલ્પ દર્શન નિશ્ચય ચારિત્રના બળથી નિર્વિકલ્પ નિજ શુદ્ધાત્મભૂતિના ધ્યાનથી સહકારી કારણ થાય છે. માટે વ્યવહાર સમ્યક દર્શન અને વ્યવહાર સમ્યક દર્શન અને વ્યવહાર સમ્યક જ્ઞાન ભવ્ય આત્માનો હોય છે, પણ અભવ્ય જીવોને કારણ અભવ્ય જીવોને નહીં, કારણ કે તેઓ મુક્તિના અપાત્ર છે. જે મોક્ષના પાત્ર છે તેને જ વ્યવહાર રત્નતયની પ્રાપ્તિ થાય છે. વ્યવહાર રત્નતય પરંપરા એ મુક્તિનું કારણ છે અને નિશ્ચય રત્નતય સાક્ષાત મુક્તિનું કારણ છે. જે જીવોને જ્ઞાન થાય છે તે નિયમથી દર્શન પછી થાય છે. પહેલાં દર્શન થાય, કંઈક સામાન્ય વસ્તુ છે એમ થાય, પછી વિશેષ જે થાય બોધ થાય એ વિજ્ઞાન છે. દર્શન ઉપયોગ થાય છે અને પછી જ્ઞાનની વસ્તુ વિશેષતા જણાય છે. એટલે આ જે જણાય છે એમાં તું કે છે સંશય નો કર વિમો કર વિભ્રમ રહિત જાણ. જે વસ્તુ છે ને યથાર્થ જાણ. પદાર્થને સામાન્ય રૂપે ગ્રહણ કરે પણ વિશેષ રૂપે ગ્રહણ ન કરે તે દર્શન ઉપયોગ, અને તેના ભેદ આકાર નામથી વિશેષ આપણે જાણીએ તે જ્ઞાન ઉપયોગ છે. આ પ્રમાણે દર્શન જ્ઞાનનું સ્વરૂપ છે. પછી તો વિશેષ બતાવ્યું,
બરોબર પકડાય છે. દર્શન ઉપયોગ પછી જ્ઞાન ઉપયોગ થાય, વસ્તુ ખબર પડે, બોધ થાય, પછી એના ભેદ, એની વિશેષતા, એનું નામ, એના ગુણ વગેરે બધી વસ્તુ ધીરે 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 જીવને પકડાતી જાય, જ્ઞાન વધે તેમ. તો પહેલાં દર્શન ઉપયોગ અને પછી જ્ઞાન ઉપયોગ આમ કહ્યું છે. ઇન્દ્રિયની ચક્ષુ દર્શનની સામાન્ય એ પછી અચક્ષુ દર્શનનો વિષય બદલાઈ ગયો, પદાર્થ નો આવ્યો, એમાં પોતાનું સ્વરૂપ આવ્યું, સ્વાનુભૂતિ આવી. એટલે અહીંયા કહ્યું છે કે આ સામાન્ય ક્રમ છે કે પહેલા જીવને દર્શન થાય એટલે કોઈને કોઈ પદાર્થના અસ્તિત્વનો બોધ થાય કે કંઈક છે. શું થાય? અસ્તિત્વનો. અને એ અસ્તિત્વના બોધ ઉપરથી પછી જ્ઞાન થાય, એના આધારે જ્ઞાન થાય કે શું છે. તો પછી એ જ્ઞાન થતા થતા એને એ પદાર્થની યથાર્થતા ઓળખાય. આ એનો ક્રમ છે, બતાવ્યું છે કે વ્યવહારિક જીવોની અંદર ચક્ષુ દર્શનમાં પહેલા દર્શન ઉપયોગ હોય અને પછી જ્ઞાન ઉપયોગ હોય, એનો ક્રમ છે. પરમાર્થની અંદર સમજાવ્યું છે કે પરમાર્થની અંદર પહેલા એને પોતાની આત્મા સંબંધી કે આત્મા જેવું કંઈક છે. માનસ ચક્ષુ દર્શનથી શું થયું? ચક્ષુ દર્શનથી કે આત્મા જેવું કંઈક છે. પછી એનો વિશેષ વિચાર કરે, અનુભૂતિમાં જાય, શુદ્ધાત્માની અનુભૂતિની અંદર થાય વિતરાગ ચારિત્રમાં, ત્યારે આત્મા નિશ્ચિત આ જ છે, સંભ્રમ રહિત, વિમો રહિત અને સંશય રહિત. આ પ્રકારનો ક્રમ છે. માટે પહેલાં શું થવું જોઈએ કે દર્શન અને પછી જ્ઞાન. બસ સમજ એટલી આપવી છે કે પહેલાં દર્શન અને પછી જ્ઞાન. તો સામાન્ય પહેલાં ચક્ષુ દર્શન અને પછી અચક્ષુ દર્શન. ચક્ષુ દર્શનમાં પણ જગતના જીવોને પદાર્થનું જ્ઞાન એ જ પ્રકારનું હોય છે, પરંતુ હવે જીવોનો જેટલો આત્મામાં જ્ઞાનનો વિકાસ છે એને તો શું થાય કે કોઈ જીવને કાંઈ ખબર ન પડે વસ્તુ શું છે, એને વસ્તુના ભેદ ન પકડાય તો એની મૂઢતા છે. અને કોઈ જીવો એવા પૂર્વના જ્ઞાની હોય, એ પ્રકારનું એનો એટલો ક્ષયોપસમ હોય, જેને આપણે કહીએ ક્ષયોપસમ હોય, એને શું થાય વસ્તુ જોતા હોય તરત એને ખબર પડે, ઓલાને જ્ઞાનથી ખબર પડે અને દેખી તો ખબર પડે કે ના આ જ છે, આ હીરો છે, આ કાચ છે. તો એને શું થયું કે એનું જ્ઞાન એટલું ક્ષયોપસમ વાળું છે એટલે એને તરત ખબર પડી ગઈ. નહીં તો લાકડાને લોઢામાં પણ મૂઢને ખબર ન પડે. હા બરોબર છે, પણ એ અહીંયા ચક્ષુ દર્શનમાં અહીંયા કે છે શુદ્ધાત્માની દ્રષ્ટિએ શું અર્થ કરવો હવે એ સમજાવે છે. દરેક વસ્તુ એકી સાથે બધું તો ન આવે ને બેન. જે સમયે જો કે છે કે વ્યાખ્યાનના અવસરે સમ્યક જ્ઞાનની વાત અત્રે અપ્રસ્તુત છે, પેલી લીટી વાંચો, આને એની આને સંબંધ નથી, તમે એ જોડોમાં પછી કે આમ કીધું છે ને આનું આ થાય છે, એને એ વાત આ ગાથાની અંદર અમારે વાત કરવી છે. એક ઇન્દ્રિય જન્ય આ આત્મા નથી, ઇન્દ્રિય ગમ્ય આ આત્મા નથી, એ છે આત્મા અતિન્દ્રિય છે. અને અતિન્દ્રિય છે અને એની અંદર એનો ક્રમ દર્શન અને પછી જ્ઞાન. એ જે દર્શન છે એનું અચક્ષુ દર્શન, એની મોહનીય પ્રકૃતિનો ક્ષય થયા પછી જે પ્રગટ થતું દર્શન છે કે જ્યાં આત્મા જેવું કંઈક છે. મોહનીય વાળાને તો એ આત્મા છે કે નહીં એ પ્રશ્ન જ નથી. મિશ્ર મોહનીયને પણ આ છે કે આ છે, સમ્યક તો એ બધા પાછા ભેદા ભેદમાં આપણે જઈશું. તો વસ્તુ તો આખો દ્રવ્યનું યોગ છે, પણ આ ગાથા સમજવી છે અત્યારે. તો ગાથા સમજવામાં આપણું પૂર્વનું જ્ઞાન છે ને એ આપણે મદદરૂપ થાય, બાધારૂપ ન થવું જોઈએ. અતિન્દ્રિય પદાર્થનો બોધ માનસ દર્શનથી થાય, એક બોધથી ખબર પડે કે હું ચૈતન્ય ઘન આત્મા છું, પણ અનુભૂતિમાં નથી. હવે એની વિચારણા શરૂ થાય, હવે એનું જ્ઞાન શરૂ થાય કે આવો કંઈક છે. એ છે એવું પહેલાં એને અસ્તિત્વનું પહેલાં એને ભાન થવું જોઈએ કે દેહથી રહિત આ સામાન્ય, આ એને દર્શનમાં આ સામાન્ય વસ્તુ બને કે દેહથી રહિત કોઈ ચૈતન્ય પદાર્થ તે મારું સ્વરૂપ છે. આ ભૂમિકા જો ન આવે તો એ સાત પ્રકૃતિમાં જ કહેજો, સમ્યકત્વ મોહનીય, મિશ્ર મોહનીય, મિથ્યાત્વ મોહનીય, એ વાત આખી પાછી જુદી છે. જુદી એટલે દ્રવ્યનું યોગના એ ભેદ પ્રભેદની બધી વાત છે, આપણે અત્યારે ભેદ પ્રભેદની વાત કરતા નથી. આપણે તો કહીએ છીએ કે એને તે સમયે આ એક બોધ સામાન્ય થયો, હવે એને સામાન્ય બોધ પછી વિશેષ બોધ થાય. આત્માનો એને બોધ ક્યારે થશે? તો કે સમ્યક જ્ઞાન થશે ત્યારે, એટલે એનું દર્શન વિશુદ્ધ થશે. અત્યારે પહેલું પ્રાથમિક દર્શન છે એ શુદ્ધ દર્શન નથી. પછી જ્ઞાન મળીને એનું દર્શન અથવા ચિંતનથી જ્ઞાન થાય, નિધિ ધ્યાસનથી થાય, અનુપ્રેક્ષાથી થાય, એ પોતાની મેળે પણ થાય. સ્વયં સ્ફૂર્ત પણ જ્ઞાન હોઈ શકે અને કોઈ ગુરુના અવલંબનથી પણ જ્ઞાન હોઈ શકે. પોતે જ્ઞાન સ્વરૂપ છે પણ ક્ષયોપશમ ન હોય તો કોઈનું અવલંબન મળે. શાસ્ત્રનું અવલંબનથી જ્ઞાન થાય. જ્ઞાન થવામાં કોઈ બાદ નથી. તો એ સમજો, ત્યારે એ જ્યારે જ્ઞાનથી એનું દર્શન શુદ્ધ થતું જાય, જેમ જ્ઞાન થાય તેમ એને જે પેલું જાણ્યું હતું એના ભેદ મળે, એની વિશેષતા મળે, એના ગુણ મળે, એનું સ્વરૂપ પ્રગટ થાય, તો એ થતા એને જ્ઞાન થાય. સમ્યક જ્ઞાનથી સમ્યક દર્શન, એને આત્મદર્શન થાય. એ સમજાયું છે કે પહેલા દર્શન થાય અને પછી જ્ઞાન થાય. આગળ
સંભાવપૂર્વક દુઃખ સહન કરવાથી નિર્જરા થાય છે. દુઃખ સુખ સહતા જ્ઞાની જીવ ધ્યાન વિશે તલ્લીન, કર્મ નિર્જરા હેતુ તે તપ તે સંગ વિહીન. હે જીવ, આત્મધ્યાનમાં લીન થયેલા વિતરાક સ્વસંવેદન જ્ઞાની સુખ દુઃખને સમપરિણતિથી સહન કરતા અભેદ નહીંથી શુભ અશુભ કર્મની નિર્જરાનું કારણ થાય છે એમ ભગવાને કહ્યું છે. અને બાહ્ય અભ્યંતર પરિગ્રહ રહિત પરદ્રવ્યની ઈચ્છાના નિરોધરૂપ બાહ્ય અભ્યંતર અંશનાદી 12 પ્રકારના તપરૂપ પણ તે જ્ઞાની છે. અહીં પ્રભાકર કહે છે કે હે ભગવાન, ધ્યાન કરવાથી કર્મની નિર્જરા થાય છે. એકાગ્ર ચિત્તના નિરોધરૂપ ધ્યાન ઉત્તમ સહનનવાળા મુનિઓને હોય છે. જ્યાં તે સહનન નથી ત્યાં ધ્યાન કેવી રીતે હોઈ શકે? ગુરુ તેનું સમાધાન કરે છે કે ઉત્તમ સહનનવાળાને જે ધ્યાન કહ્યું છે તે અપૂર્વ કરણાદી ગુણસ્થાનોમાં ઉપશમ અને શપક શ્રેણીમાં જે શુક્લ ધ્યાન છે તે અપેક્ષાએ કહ્યું છે. અપૂર્વ ગુણસ્થાનથી નીચેના ગુણસ્થાનોમાં ધર્મ ધ્યાનની ના કહી નથી. તત્વાનું શાસનમાં કહ્યું છે કે વજ્રકાયાવાળાને ધ્યાન થાય છે એમ આગમમાં વચન છે. તે બંને શ્રેણીઓમાં શુક્લ ધ્યાનની અપેક્ષાએ છે, પણ નીચેના ગુણસ્થાનોમાં ધર્મ ધ્યાનનો નિષેધ નથી. રાગ દ્વેષના અભાવરૂપ યથાખ્યાત સ્વરૂપાચરણ નિશ્ચય ચારિત્ર છે તે વર્તમાનમાં પણ પંચમ કાલમાં ભરત ક્ષેત્રમાં નથી તો મુનિઓ સામયિકાદિ ચારિત્રને પાડે છે. તેમ આ કાલમાં શુક્લ ધ્યાન નથી પણ ધર્મ ધ્યાન છે તો તેની આરાધના કરો. શ્રી કુંદકુંદાચાર્યે મોક્ષ પાહુડમાં કહ્યું છે, આ પંચમ કાલમાં પણ મન વચન કાયાની શુદ્ધતાથી ધર્મ ધ્યાન રૂપ આત્માનું ધ્યાન કરીને આ જીવ ઇન્દ્રપણું અથવા લોકાંતિક દેવપણું પામે છે અને ત્યાંથી ચવીને મનુષ્ય થઈ મોક્ષે જાય છે. આ સમયે પ્રથમના 3 સહનન તો નથી પણ બાકીના સહનનથી ધર્મ ધ્યાન સાધ્ય કરી શકે છે. 6 સહનનોમાં ધર્મ ધ્યાનનો અભાવ નથી, અર્થાત ધર્મ ધ્યાન તો થઈ શકે છે. શુક્લ ધ્યાન પ્રથમના 3 સહનનોમાં થાય છે. શુક્લ ધ્યાનનો પ્રથમ ભેદ ઉપશમ શ્રેણી સંબંધી 3 સહનનોમાં હોય છે અને બીજો ત્રીજો અને ચોથો ભેદ પ્રથમ સહનનવાળાને હોય છે એવો નિયમ છે. ધર્મ ધ્યાન પરંપરાએ મુક્તિનું કારણ છે. એનાથી સંસાર સ્થિતિ ઓછી થાય છે તથા પુણ્ય બંધમાં કારણ છે. જ્ઞાની કેવી રીતે કર્મની નિર્જરા કરે છે? તો સુખ દુઃખ સહતા જ્ઞાની જીવ ધ્યાન વિશે તલ્લીન, કર્મ નિર્જરા હેતુ તે તપ તે સંગ વિહીન, એટલે ઈચ્છાના નિરોધરૂપ તપથી જ્ઞાનીઓ અને સમતાથી કર્મની નિર્જરા કરે છે. જ્ઞાની કે અજ્ઞાની જન સુખ દુઃખ રહી તને કોઈ જ્ઞાની વેદે ધેરી હતી.
ગુરુ
ના ઘણું બધું છે.
વિષય ચાલે છે એનો તંતુ સંધાય છે, અનુસંધાન થાય છે, કે પછી વિષયાંતરમાં આપણે ક્યાં ને ક્યાંય ચડી ગયા? ઘણું જાણકારી છે ને, જાણકારી ઘણી છે, આડી આવશે. દર્શન પછી જ્ઞાન થાય છે. એ દર્શન ક્યારે થાય છે? તો કે મોહનીય પ્રકૃતિનો ક્ષય થાય તો દર્શન થાય, નહીં તો દર્શન થતું નથી. માનસ પટ ઉપરથી કદાચ બોધ આત્મા શબ્દ મેળો, એથી આત્મદર્શન થાય નહીં. ક્યાં સુધી ન થાય? મોહની આ પ્રકૃતિઓ જે છે, અંતરાયરૂપ બાધારૂપ, આ પ્રકૃતિઓ કેની છે? કર્મની, કર્મની પ્રકૃતિ છે, બીજી કંઈ નથી. આ કર્મનો ક્ષય કેવી રીતે થાય? આ કર્મની નિર્જરા ન કરો તો એ પ્રકૃતિઓનો ક્ષય થાય નહીં. અને એ પ્રકૃતિઓ જ્યાં સુધી છે ત્યાં સુધી સમ્યક દર્શન થતું નથી. આ દ્રવ્યનો યોગથી આખો ક્રમ બતાવ્યો છે, એને એ કહે છે આ ગણિતાનો યોગ કહેવાય. દ્રવ્યનો યોગમાંથી આ વાત ગણિતાનો યોગ છે કે તમારે આત્મદર્શન કરવું છે, પણ આ કર્મની પ્રકૃતિઓનો ક્ષય, ક્ષયોપશમ કે ઉપશમ ન થાય ત્યાં સુધી જીવને સમ્યક દર્શન થતું નથી, એવું કૃપાળુદેવના પત્રાંક 48માં છે ને, 47માં. તો તે સમયે ત્યાં એક જુદો એપ્રોચ આપણને બતાવ્યો કે ભાઈ આ વાત કરી તમને કે દર્શન થયું તો તમે કહો કે મેં આત્મા જાણ્યો, એના લક્ષણ જાણ્યા, એના ગુણ જાણ્યા, એ ગોકી કાઢ્યા, કંઠસ્થ કર્યા, લખી નાખ્યા, પરીક્ષા દીધી અને 100% માર્ક આવ્યા, આત્મદર્શન ન થયું. તો આત્મદર્શન એ સામાન્ય બોધથી ન થાય, એ સામાન્ય બોધની અંદર પણ જ્યારે વિશેષતા આવે, અને એ વિશેષતામાં એ કહ્યું છે કે કર્મ પ્રકૃતિઓનો ક્ષય થાય એને સમ્યક દર્શન થાય છે. મિથ્યાત્વ પ્રકૃતિ અથવા મોહની પ્રકૃતિ જ્યાં સુધી છે ત્યાં સુધી એ બોધ પણ એને દર્શનનું કારણ બની શકતો નથી. તો નિર્જરા જોઈએ કર્મની. એ કર્મની નિર્જરા કરવા માટે બે ઉપાય બતાવ્યા. એક ઉપાય બતાવ્યો સમતા. સમતા, આ સમતા છે એ એવી સમજ છે કે ગમે તે પ્રકારનું મારું સુખ દુઃખ છે, અનુકૂળ પ્રતિકૂળ જે કંઈ છે, એના તરફ મારે કોઈ વિભાવ ભાવ કરવા નહીં, સ્વીકાર કરવો. સંયોગોનો સ્વીકાર, શાંત સ્વીકાર, નિર્વિકલ્પ સ્વીકાર, અસંદેહ સ્વીકાર, એનાથી સમતા પ્રાપ્ત થાય છે, અથવા એ સમતાનું સ્વરૂપ છે. કે જગતમાં જે કંઈ આ જીવની સાથે ઘટનાઓ બધી બને છે, સંયોગજન્ય ઘટનાઓ છે, સંઘજન્ય ઘટનાઓ છે, સંબંધજન્ય ઘટનાઓ છે, પદાર્થજન્ય ઘટનાઓ છે, આ બધી ઘટનાઓ જે બને છે તે કોઈને કોઈ નિશ્ચિત કાર્યકારણના નિયમને લઈને જ બને છે, કશું આકસ્મિક નથી. વર્લ્ડ ઇઝ નોટ એક્સિડન્ટ, ઇટ ઇઝ ઇન ઓર્ડર. ઇટ ઇઝ નોટ ક્યોસ બટ કોસ્મોસ. આ જગત એ કોઈ અવ્યવસ્થા અને અંધાધૂંધીનો નમૂનો નથી, અત્યંત વ્યવસ્થિત કાર્યકારણના નિયમને લઈને. એક પાંદડું પણ હલતું હોય તો પવનનો જ્યાં સુધી વેગ ન હોય ત્યાં સુધી પત્ર હલતું નથી. આમાં ઈશ્વરને ક્યાંય મૂકવાની જરૂર નથી. ન સમજાય તો ઈશ્વર મૂકો એટલે વાતનું પૂરું થઈ જાય, દાખલો સમાપ્ત. ન સમજાય બુદ્ધિથી તો શું કરવું? ભાઈ પ્રભુને ગમ્યું તે વાત પૂરી થઈ ગઈ, હવે ક્યાં ચર્ચા કરવી છે, પ્રભુને મૂકી દીધા. પરંતુ જ્ઞાનનો વિષય એમ કહે છે કે જગતમાં બનતી પ્રત્યેક ઘટના એ કાર્યકારણના નિયમને આધીન છે. તો સમતા રાખો. જો આ શ્રદ્ધા હોય પણ આપણને બોલવામાં છે નથી ને, ક્યારે સ્વીકાર કર્યો છે? કોઈ સ્થિતિનો સર્વાંશે સ્વીકાર થયો છે? નથી થયો. સમતા નથી આવી. શાસ્ત્રોનો સાર સમતા છે, જ્ઞાનનો સાર સમતા છે, અને આપણે કહીએ છીએ કે અમારા જેવા કોઈ જ્ઞાની અને સમતા નથી, અમારા જેવો કોઈ જ્ઞાની નથી અને અમને સમતા નથી, શું કરવું? અમે સામાયિક કરીએ એટલે કોઈ ન કરી શકે, બરોબર છે. એક સાથે ત્રિરંગી સામાયિક નહીં, સપ્તરંગી સામાયિક, હવારથી સ્વરૂપ ને હાંજુ સામાયિક, પણ સમતા જીરો. જરાક કંઈક એનું સ્થાન આગું પાછું થયું તો આખો ઉપાસરો માથે લ્યો. તો પેલા કર્મની નિર્જરાનું પહેલું સાધન સમતા. જો તપ તો પછી આવે છે, તપ પછી આવે છે, કારણ કે સમતા ન હોય ને તપ કરે તો ક્રોધે ક્રોધ પુરવતણુ સંયમ ફળ જાય, ક્રોધ સહિત જે તપ કરે તે તો લેખીને થાય, કડવા ફળ છે ક્રોધના. ઉદયરત્ન વિજયજી મહારાજની ક્રોધની સજ્જાય કે તપ તો ઘણું કર્યું, ઘણો તપ્યો, સાધુ ઘણો તપ્યો હતો, ધરતો મન વૈરાગ, પણ શિષ્યના ક્રોધ થકી થયો ચંડ કોશિયો નાગ. જો તપ કર્યું શું પરિણામ આવ્યું? તો સમતા ન હોય તો તપ પણ કાર્યકારી થતું નથી. સત્તામાં રહેલા કર્મોની નિર્જરા તપથી થાય છે, પણ એ તપથી નિર્જરા થવા માટે સમતા તો જોઈએ ને. સમતાની ભૂમિકા વિના ઉત્કૃષ્ટ તપ, ઉગ્ર તપ પણ કાર્યકારી થતું નથી. માટે હઠયોગને કોઈ સ્થાન નથી, સમતાયોગને સ્થાન છે. હઠયોગી કેટલું બધું કરે છે પણ સમતા ન હોય. એણે જે હઠ લઈને તપ કરે ને તપ પછી પૂરું થાય ને હઠ પૂરી ન થાય તો સાપ દઈ દે, સત્યાનાશ કાઢી નાખે. આ આખો જેને કહે ને કે પેલું નિદાન કરે ને કોઈના ઘરની સામે, આટલું દે તો જ હું કરું, નહીં તો નહીં ખાવ ને નહીં પીવું ને વગેરે વગેરે, આ બધા ત્રાગા કરે. ત્રાગા શબ્દ છે આપણે, બહુ સરસ. ત્રાગું કરે, ત્રાગું કરે માં તપ જ હોય. શું બીજું? હું ખાઈશ નહીં, અથવા હું અહીંથી હટીશ નહીં, અથવા હું આ પર પહેરીશ નહીં, આ લઈશ નહીં, મને જ્યાં સુધી આ મળે નહીં ત્યાં સુધી. તો એ બધું હઠ યોગ છે, એ ત્રાગું છે, એ નિયાણું છે, એમાં સમતાનો કોઈ પ્રવેશ નથી. તો નિર્જરા કેવી રીતે થાય? કેટલી સરસ એક જ શ્લોકમાં બે વાત બતાવી છે કે તને દર્શન જ્ઞાન છે, એનાથી તને આત્મદર્શન જો પ્રાપ્ત કરવું હોય, સમ્યક દર્શન જો પ્રાપ્ત કરવું હોય, તો કર્મની પ્રકૃતિનો ક્ષય ન થાય ત્યાં સુધી એ તને બોધ છે એ કાર્યકારી થશે નહીં. તો બોધને કાર્યકારી થવા માટે ગુરુનો ઉપદેશ પરિણમે એટલા માટે પણ કર્મની નિર્જરા આવશ્યક છે. અને એના બે ઉપાય બતાવ્યા છે અત્યારે આચાર્ય મહારાજ. બે ઉપાય કહે છે કે એક સમતા અને બીજો તપ. સમતા હશે અને તપ થોડું પણ હશે, સમતા પૂર્વકનું તપ થોડું પણ હશે. નૌકારસિંહનું પચકાણ કર્યું છે, સાવ નાનામાં નાનું, ટૂંકામાં ટૂંકું, અને જેને કે સરળમાં સરળ તપ છે નૌકારસિંહ, બરોબર છે. સાંજે પચખાણ લીધું, રાત્રે લીધું, કે સવારે વહેલા ઉઠીને લીધું, નિયમમાં શું આવ્યું? તપ કેટલું કરવાનું છે? કે સવારે દર્શન કરવા ગયો 6 વાગે દેરાસરમાં, અને કોઈક મારા સાહેબ આવે, સાહેબ નૌકારસિંહની પચકાણ આપો, હવે તારે કલાક પછી જ હવે વાપરવું છે, કલાકના પચકાણ લેવા છે, બરોબર છે ને. આ નૌકારસિંહનું પચકાણ તો ગમે ત્યારે લેવાય ને, એ લીધું અને ઘરે આવ્યો. અને પછી ઘડિયાળમાં જુએ છે કે આજ તો 7:45 નૌકારસિંહ આવશે, અને 8 વાગ્યા સુધી ચા નથી બની, 15 જ મિનિટનો ફરક પડ્યો છે, નાસ્તો તૈયાર નથી, અને આનો પિત્તો આસમાને જાય, શું કહેવું? શું ફળ તપનું? હે, એમ જ ચાલે છે ને. બબ્બે ઘડિયાળ રાખી છે તો ખબર નથી પડતી, બધે બરોબર છે. પછી વધારમાં કાંડે રાખે, પછી મોબાઈલ તો હોય જ, એમાં જોઈ લેવું જોઈએ કેટલા વાગ્યા. પણ વાત પકડાતી નથી. નાની નાની વાતો જ્યારે છટકી જાય છે અને મોટા તત્વજ્ઞાનમાં જીવ ચાલ્યો જાય છે ને, ત્યારે માર્ગ ચૂકી જાય છે, અને સમાધાનને ભ્રાંતિ બહુ થાય એને કે હું ઘણું જાણું છું. આપણને બધી ખબર છે. અરે ભાઈ, આત્મદર્શન નહીં થાય, સમ્યક દર્શન નહીં થાય. કર્મની પ્રકૃતિઓ નડે છે તને, અને કર્મની પ્રકૃતિઓને, નડતી પ્રકૃતિઓને, કર્મને ટાળવાનો નિર્દેશ. ચિત્ત શુદ્ધિ વિના જ્ઞાન ન થાય, અને ચિત્ત શુદ્ધિમાં મલિનતા કર્મની જ છે, બીજી એકેય નથી. જીવમાં મલિનતા કર્મની છે, ચિત્તમાં મલિનતા કર્મની છે, મનમાં મલિનતા કર્મની છે, વિચારમાં મલિનતા કર્મની છે. પ્રકૃતિઓ બધી ગ્રંથિ રૂપે, મોહ રૂપે, મિથ્યાત્વ રૂપે બધી બાધારૂપ છે. આ ગ્રંથિઓનો સમૂહ છે, માન્યતાઓનો જે જથ્થો છે, એક લેયર, બીજું લેયર, ત્રીજું, થર ઉપર થર, એને મિથ્યાત્વ કહેવાય. એટલે એક અજ્ઞાન નથી, એક ચીજનું અજ્ઞાન નથી, પણ અનંત ચીજોના અજ્ઞાનનું થર છે. આમાં આને શું સમજાવવું? એક સમજાવવા જતા બીજું ખોટું, બીજું સમજાવવા જતા ત્રીજામાં આ મિથ્યાત્વ. આવી સ્થિતિની અંદર જ્ઞાની કહે છે કે એ દર્શન તને મોક્ષનું કારણ બનશે, આત્મદર્શનનું કારણ બનશે, તો મિથ્યાત્વની પ્રકૃતિઓ અથવા તો કર્મની નિર્જરા થવી જોઈએ. અને કર્મની નિર્જરા આ દુઃખને સહન કરવાથી થાય. કેમ કે કર્મ છે એની પ્રતીતિ શું? દુઃખ ને સુખ. સુખ એ પણ પ્રતીતિ. નહીં પકડાય. મારે બધું છે, વાહન છે, મકાન છે, ધંધો સરસ છે, આવક સરસ છે, આ બધું સુખ છે, એ શેને કારણે છે? તો ઠીક, આત્માનો સ્વભાવ નથી મકાન હોવું, મકાન માલિક હોવું. કાંતિભાઈ બેસે છે વાત, પણ પુણ્ય કર્મ થયું ને, એ સમજ નથી. તો એને સંભાવપૂર્વક સહન કરવાનું છે, સુખને પણ સહન કરવાનું છે. સુખમાં અણગમો હોય, સુખ વિશે આ વાતને પકડાતી નથી કે કર્મ છે તો કે સુખ દુઃખ છે. એટલે એ ઓલો નરસિંહ મહેતા તો સાદી ભાષામાં કહે કે સુખ દુઃખ મન માન ઘટ સાથે રે. અને અહીંયા આવે તો જબરજસ્ત તત્વજ્ઞાનનો એક ગ્રંથ આખો નીકળે, પણ સમજવાનું પાછું એટલું જ છે. સમજણ આવે ત્યારે એટલું જ છે કે કઈ મનમાં લાવવાની જરૂર નથી, ન સુખ કે ન દુઃખ. પણ સુખ છે એ બહુ પીડાકારક નથી, કેમ કે અનુકૂળ છે. સુખ છે એ અનુકૂળ છે. એટલે ઘણી વાર એમ થાય કે સુખને પર નહીં, પણ પોતાનો વિભાવ જલ્દી થાય છે એ દુઃખને કારણે થાય છે. દુઃખ સહન થઈ શકતું નથી. દુઃખ સહન ન થવાને કારણે કષાય, વિભાવ, સ્વભાવનો વિકાર આ વધારે પ્રમાણમાં કર્મબંધ શરૂ થઈ જાય છે, એ દુઃખને કારણે થાય છે. કેમ કે દુઃખ એનાથી સહન થતું નથી, અને નથી થતું એટલે સ્વભાવમાં રહી શકતો નથી. તો વિભાવમાં જાય છે, કષાયમાં જાય છે, પછી કષાયની તીવ્રતા વગેરે જુદું જુદું, અને કર્મબંધ શરૂ થાય છે. જ્ઞાની કહે છે કે ભાઈ કર્મને કાઢવા છે તો પહેલાં રોકવા જોઈએ. તો સમતા અને તપ બે વાત મૂકી. સમતાથી નવા બંધાતા નથી. જ્ઞાની અજ્ઞાની જનનું કીધું ને દોહો, તો ત્યાં આવ્યા, પણ સમતાને કારણે હવે જ્ઞાની વેદે ધૈર્યથી, એટલે એ વેદે છે, ધૈર્યથી જ્ઞાની છે, એટલે હવે એ જ્ઞાનમાં દુઃખ આવવા છતાં નવા કર્મ બાંધતો નથી, વેદે છે, ભોગવતો નથી. અજ્ઞાની વેદે રોય, આ ભોગવે છે, એ રોય નવા બાંધે છે. કર્મ બે પ્રકારના, એક ઉદયમાં આવે તે, અને બીજું સત્તામાં હોય તે. તો ઉદયમાં આવે તો સત્તાથી રોકો, અને સમતાથી રોકો, અને સત્તામાં હોય તો તપથી કાઢો. આ બે એના ઉપાય બીજા છે. સમતા તપ વાચાનું દ્રષ્ટિએ કહેવાય, પણ બાર તપમાં સમતા નથી. સમતા ભૂમિકા છે, તપની ભૂમિકા છે. પણ તો સમતા તપ નથી, પણ સમતા સહિત તપ થવું જોઈએ. એ સ્વભાવમાં રહેવું એ પુરુષાર્થ છે, ચારિત્ર છે. તો અહીંયા બીજી વાત એક મૂકી છે કે સાહેબ, આવું તો જે કંઈ છે આ ધ્યાનની અંદર વગેરે, તો તમે એને કીધું કે આવી રીતનું કર્મની નિર્જરા થાય છે તો એકાગ્ર ચિત્તના સહનની વાત કરે છે, તો મુનિઓને તો આવું સહન જ નથી. એટલે એ ઓલા સંઠાણની વાત છે ને ચાર પ્રકારના, એ હવે આપણે એની વિગતમાં ન પડીએ. પણ એમને કહ્યું છે કે કોઈ પણ સંઠાણ હોય ધર્મ ધ્યાન તો થઈ શકે છે, કદાચ અટકી જાય તો એ ત્યાં ને ત્યાં દેવગતિ પ્રાપ્ત કરી અને પાછો મનુષ્ય થઈને મોક્ષે તો જાય જ છે. એટલે અનંતર અને પરંપર એટલો જ જરા ભેદ પડે, એકને જરા વાર લાગે અને એકને જરા તાત્કાલિક થાય. તો સંહોનનની બાબતનો પ્રશ્ન પ્રભાકર ભટ્ટનો છે, એનો કીધું છે કે એવો વિચાર કરવો નહીં, કોઈ પણ પ્રકારનું સંહોનન જીવને ધર્મ ધ્યાનમાં બાધારૂપ થતું નથી. ધર્મ ધ્યાન થઈ શકે છે. આપણે પાલિતાણાની અંદર આ વાત મૂકી હતી કે દેહ છે એ તો સંહોનન છે, એ તો સાધન છે ધ્યાનનું. ધ્યાન શેનાથી થાય છે? તો કે આત્માના સંકલ્પથી ધ્યાન થાય છે. નહીતર તો પથારીમાં રહેલો કોઈ દી ધ્યાન ન કરી શકે, રોગથી પીડાયેલો કોઈ દી ધ્યાન ન કરી શકે. એને કેદી આત્મ ધ્યાન હોય જ નહીં એમ માનવું ને આપણે, એને ધર્મ ધ્યાન હોય જ નહીં તો એ મરે તો શું થાય? અને મને પગની અંદર તકલીફ છે તો હું નીચે જ બેસી શકતો નથી તો ધ્યાન થાય કે ન થાય ખુરશીવાળાને? તો એ પ્રશ્ન ન કર્યો કોઈએ પાછો કે અમે ખુરશીવાળાને તો કોઈ ધ્યાન ન થાય. અરે ભાઈ, શરીર છે એ સાધન છે, શરીર છે એ સાધન છે. સંકલ્પથી ધ્યાન થાય છે અને દેહથી પર ઉઠવાથી ધ્યાન થાય છે. તો દેહની પીડાને દેહ પૂરતી રાખીને એનાથી મનને ઉઠાવી લેવું તો ધ્યાનમાં પ્રવેશ થાય. પણ એ વાત પાછી બેસે નહીં, અને જ્યારે આવી ચર્ચા કરે ને તો આ કાળમાં એવું સહનન નથી, માટે એનો મોક્ષ થાય નહીં. આવું બધું એને આ બધું એવું વાંચ્યું છે ને મગજમાં, આ જાણકારી આડી આવે, આ બધી જાણકારી આડી એને સહાયરૂપ ન થાય. સહાયરૂપ તો થાય કે બરોબર વિવેકપૂર્વક વાંચ્યું હોય, કે ના એ ન થાય તો કદાચ શુક્લ ધ્યાનમાં એ ન જઈ શકે, પણ ધર્મ ધ્યાનમાં તો જઈ શકે ને. અને ધર્મ ધ્યાનનું પરિણામ પણ આ પ્રકારની ગતિ છે, સમ્યક દ્રષ્ટિ યુક્ત એ દેવગતિમાં જઈને પાછો મનુષ્ય ગતિમાં આવી અને સંયમ ધારણ કરીને પોતે મોક્ષે જાય છે. પણ આ બધી માથાકૂટ નહીં, એને એક વાત પકડાઈ ગઈ કે આ કાળમાં આ છેલ્લું સંહોનન નથી, શુક્લ ધ્યાન નથી, માટે મોક્ષ નથી. તો એનામાં પરંપરાએ મોક્ષ વાત ચૂકી ગઈ અને વાત અનંતરની સિદ્ધિ કરી. સમજ, વિવેક, બુદ્ધિ આ વસ્તુ સ્વાધ્યાયની અંદર જો એ વિસ્તૃત સમજે જ્ઞાનીઓએ જે કહે છે તો આ વાત પકડાય, નહીતર આવું ને આવું બ્રહ્મમાં જ રમતો હોય, ખૂબ જાણતો હોય પણ બધું બ્રહ્મમાં અને એના તોરમાં, એનાથી અભિમાન ઉત્પન્ન થાય, અહંકાર ઉત્પન્ન થાય અને અજ્ઞાન તો હોય જ, અજ્ઞાન તો રહીએ જેનું જ્ઞાન કોઈ દિવસ ન થાય. તો એ વાત મૂકી છે કે ધર્મ ધ્યાન પરંપરાએ મુક્તિનું કારણ છે, એથી સંસાર સ્થિતિ ઓછી થાય છે અને પુણ્યબંધમાં પણ એક કારણ છે. અને જે શુક્લ ધ્યાન છે એ તો શુક્લ ધ્યાનમાં તે ભાવે અનંતરપણે એનો મોક્ષ થાય છે. શુભ ને અશુભ નો ભેદ નહીં, શુભાશુભથી એ જ્ઞાનીને જે થાય છે નિર્જરા કેવી થાય છે, શુભાશુભ નહીં છોડે છે. અને ભેદ નહીં ત્યાં સુધી હોય ત્યાં સુધી શું કરે? અશુભને છોડે ને શુભની આરાધના કરે. આ ભેદ રત્ન ત્રય સમજાણું પહેલા, ભેદ રત્ન ત્રયમાં ભેદ નહીં થી ધર્મની આરાધના કરે એટલે અશુભને છોડે અને શુભની આરાધના કરે. અને જ્યારે જ્ઞાની એકદમ ઉત્તમ જ્યારે પહોંચે છે ત્યારે અભેદ નહીં થી શુભ અને અશુભ બંનેથી પર થાય. આ અભેદ જો ભેદ, આ ભેદનો નિયમ અર્થ બધી જગ્યાએ બદલાય છો, એક મગજમાં રાખીને વાંચશો તો ગોટે જ ચડશો. સ સમજવું કે ક્યાં શું કીધું છે, કયા સંદર્ભમાં કીધું છે, કેને અનુલક્ષીને કીધું છે, એટલે એની વાત પકડાય. કે એ શુભાશુભના અભેદ નહીં, એટલે હવે એ તો શુભથી પણ નિવૃત્ત થાય છે ને અશુભથી પણ, અને નથી થઈ શકતો ત્યાં સુધીમાં એ શું કરે છે, અશુભથી નિવૃત્ત થાય ને શુભમાં. અને શુભ જ્ઞાની જ્યારે પોતે જ્યારે જ્ઞાનની અંદર લીન થાય, ધ્યાનની અંદર લીન થાય, ત્યારે એનું શુભ ઉત્કૃષ્ટ શુદ્ધમાં રૂપાંતર થાય છે. શુભ એનું શુભ શુદ્ધમાં ઉત્કૃષ્ટ શુભ જ્યારે થાય છે, એ શુભની અંદર શુભનો રાગ ઘટતો જાય છે, શુભનો પક્ષપાત ઘટતો જાય છે, અને એ બધું ઘટતા 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 પછી એ શુદ્ધમાં રૂપાંતર થાય છે. શુદ્ધમાં રૂપાંતર થતાં એને પછી કોઈ શુભાશુભના ભેદ રહેતા નથી, એ સીધું આત્મધ્યાનમાં જાય છે. સૂક્ષ્મ વાત છે, પ્રયોગની છે, પ્રયોગથી સમજાય, સિદ્ધાંતમાં થોડી બેસે, અને હજુ જ્યાં સુધી મતિ કલ્પનાઓ હશે ત્યાં સુધી વાત સ્પષ્ટ થશે નહીં. પ્રયત્ન કરવો, વિચારવો, અભેદ નહીં થી શુભાશુભ. કૃપાળુદેવે આત્મસિદ્ધિમાં તો કહ્યું છે, વિત્યો કાળ અનંતતે કર્મ શુભાશુભ, તેહ શુભાશુભ છેદતા, એ સ્થિતિ આવવી જોઈએ. ધર્મ ધ્યાનની સ્થિતિ એ આવવી જોઈએ કે આ શુભાશુભ છે દઈ જાય, અભેદ નહીં, અને નથી થયા ત્યાં સુધી શુભની અંદર. એટલે જ્ઞાનીઓએ કહ્યું કે શુભ એમાં હેય જ્ઞેયનો વિવેક આવવો જોઈએ. તમે એમ કહો કે શુભે બેડી અને અશુભે બેડી, પછી એની અંદર તમે વિવેક ચૂકી ગયા, તો પછી શુભ કરવું ને અશુભ કરવું બે સમાન, ભોગ અને ત્યાગ બે સમાન, ધર્મ અને અધર્મ બંને સમાન, તો કે ના વિવેક ચૂકી ગયો તું. બધું જ નહીં, રજકણ અને રિદ્ધિ વૈમાનિક દેવની ભેદ તો ખરો ને, કાચ અને મણી ભેદ તો ખરો કે નહીં, સોનું અને કથિર ભેદ તો ખરો કે નહીં, પણ પછી તું એનાથી પણ પર થયો. પેલા તો કથિર છે ને છોડી દે ને સોનાને પકડ, અને પછી સોનું પણ વ્યર્થ લાગે ને છૂટી જાય, કે આત્માથી સૌ તો શુદ્ધમાં આવ્યો. સમજાય? પ્રશ્ન એ છે કે જીવ સાચી દિશામાં વિચારણા કરતા શીખ્યો નથી, કરતો નથી, અને એ વિચારણા એ જાતે કરે ને તો જ થાય. એને બધું રેડીમેડ જોઈએ છે, તારી જેમ તમે કહી દો હવે શું કરવું, અને એ વિચારણા ક્યારેય આપણી બનતી. વિચારના આંદોલન આપણને ઉઠવા જોઈએ અનિલભાઈ, ઉહાપો આપણામાં થવો જોઈએ. એક ઉહાપો નામનો એક શબ્દ પ્રયોગ આવે છે, ઈહાપો એટલે ઉહાપો. એ ઉહાપો ક્યાં થાય? અંતરમાં થાય. બે વસ્તુ જાણી સમાન દેખાય ને એમાં શું ભેદ છે, નાનાથી આમ થાય ને આનાથી આમ થાય, એના વિચારે ચડે અને એમાંથી નિર્ણય ઉપર આવે. એમાં એનો સ્વાધ્યાયને મદદ કરે, સત્સંગ એને મદદ કરે, એમાં એને સદગુરુનું અવલંબન મદદ કરે, એને જીનનું અવલંબન મદદ કરે, અને એ ઉહાપોમાંથી એ ઉહાપો આપણે કયા પત્રમાં લખ્યું છે, શાલીભદ્રને થયો કે માથે આ એનો ઉહાપો કે આટલી મારું ઐશ્વર્ય, આટલું મારું પુણ્ય, હજી મારા માથે ધણી, આ એક જ વિચાર એને નીકળી ગયો. જો શ્રેણીક મારા માથે રાજા હોય અને માં કહે છે કે આપણો રાજા છે માટે તારે એને વંદન કરવું, મળવા જવું જોઈએ, આપણે જવું જોઈએ, માં પતી ગયો તો મને એમ હતું કે આ સંસારમાં હું જ શ્રેષ્ઠ, મારા માથે જો કોઈ હોય તો આવો સંસાર મારે જોઈતો. એક ઉહાપો, હા ચાલુ ઈહારો આપણને દેતો ગયો હતો, આપણે મોક્ષે બે હાજર એક જ પેટી. આજ બસ સ્વાધ્યાયની અંદર આજ વિચાર જે ખુલે, વિચારની શુદ્ધતા અને વિચારની ગણતા થાય, ઊંડાણ થાય, વિચારની ઉડાન લેવાય, ગુહાપોના રૂપમાં આવે, અંદર તોફાન જાગે અને સમાધાન અંદરથી મળ્યા વિના. બહારના બધા અવલંબન રૂપે મદદ કરે, પણ આખરે પ્રાપ્ત તો પત્તાથી જ થાય. બહુ સરસ વાત મૂકી છે, પણ જરા ધીરે ધીરે સંભાવપૂર્વક દુઃખ સહન કરવાથી નિર્જરા થાય છે. આગળની ગાથા.
દ્વંદ સહનતા મુનિ પ્રવર સામ્ય ધરે મનમાં, પુણ્ય પાપ સંવર્તણા હેતુ તેથી તે થાય. સુખ દુરૂપ દુઃખરૂપ દ્વંદને સહન કરતા સ્વસંવેદન પ્રત્યક્ષ જ્ઞાની નિશ્ચિંત મનમાં સંભાવ ધારણ કરે છે, અર્થાત સ્વભાવમાં લીન રહે છે, પણ વિભાવપણે પરિણમતા નથી. તેથી હે જીવ, તે જ્ઞાની સહજમાં પુણ્ય તથા પાપના સંવરના કારણ થાય છે, અર્થાત જ્ઞાની શુભાશુભ કર્મને આવતા રોકી દે છે. ગમે તેવા કર્મોદયમાં જ્ઞાનીઓ રાગ દ્વેષ તથા મોહરૂપ પરિણમતા નથી, પણ પોતાના શુદ્ધ જ્ઞાન દર્શનમાં પરિણમે છે. તેથી તે જ પુરુષ અભેદ નહીંથી પુણ્ય પાપના સંવરના કારણ થાય છે, અર્થાત આવતા શુભાશુભ કર્મને અટકાવી દે છે. શુદ્ધ આત્મસ્થિતિ.
ગાથા 37 પૂરી થઈ.
આપણે બધી વાત કરી હમણાં ઈ જ છે, આમાં હમણાં આપણે વાત કરીને શુભાશુભ કર્મનું,
બરોબર
આમાં ઈ જ આવે છે બધું. આમાં જ્ઞાનીની વાત કરી છે કે જે સુખ દ્રુપ દ્રુપ કંઈ પણ બહાર આવે છે, પ્રતિકૂળતા આવે છે, તો એમાં જ્ઞાની સંભાવને ધારણ કરે છે, સમતાને ધારણ કરે છે, અને કંઈ પણ વિભાવ આવે તો તે જાની પુણ્ય અને પાપના સવાના કારણ થાય છે, અર્થાત જ્ઞાની શુભાશુભ કર્મને આવતા રોકી દે છે. એટલે જ્ઞાની હોય છે તે તરત જ મનમાં, એનું મન એટલું બધું સૂક્ષ્મ હોય છે કે તરત જ જાણી લે છે કે આ શુભ અને અશુભ છે, તો એને એ આવતા રોકી દે છે. અને ગમે તેવો કર્મોદયમાં રાગ દ્વેષ અથવા મોહ આવે છે તો એમાં એ પોતે પોતાનામાં જ રહે છે, અને તેથી તે અભેદ નહીંથી પુણ્ય પાપના સંવરના કારણ થાય છે, અર્થાત આવતા શુભાશુભ કર્મને અટકાવી દે છે. આ જ્ઞાનીની વાત કરી છે કે તે શુભ અને અશુભને અટકાવે છે.
જો ભૂમિકાની અંદરની ઊંચી હોય કે નાની હોય, નીચી ભૂમિકામાં એની લઘુ આવૃત્તિ તો હોય કે ન હોય, એટલે આપણે પાછું આવી રીતે નકાર આવી જાય છે. શરૂઆત જ કરી છે, જો લક્ષ પડે એ સંભાવ શેનો કરે છે, સહન કોને કરે છે, સુખ દુઃખ રૂપ દ્વંદ્વને સહન કરે છે. અભેદ નહીં ક્યારે થાય છે, સંવર ક્યારે બને છે. જો આ બહુ સરસ મહત્વનો મુદ્દો આવ્યો કે જીવને સંવર ક્યારે થાય છે. સુખ અને દુઃખના દ્વંદ્વને જ્યારે સહન કરે છે ત્યારે એ પુણ્ય અને પાપથી સંવર કરે છે. પાપનો સંવર કરે અને પુણ્યનો ન કરે. કેમ કરવો કે જ્યાં પુણ્યનો સંવર, બરોબર શું સમજો પાપના સંવરમાં, આપનું કેવું કઈ નથી, આપનું સમજવું શું છે મને કયો. કાંતિભાઈ, સંવર મુનિને થાય એમ લખ્યું છે ઉપર ગાથા. મુનિને સંવર થાય, મુનિ સાધક, સાધક અવસ્થા છે. સંવર થાય. તો સંવર શબ્દ કે છે કે માત્ર દુઃખને સહન કરે એ નહીં, એટલે સુખ અને દુઃખની અંદર એ સમતિષ્ણ છે, સમશીતોષ્ણ. ગીતાના બીજા અધ્યાયમાં સ્થિત પ્રજ્ઞના લક્ષણ આપ્યા છે. સુખ દુઃખે સમે કૃત્વા લાભા લાભવ જયા જયો, સંપત્તિ વિપત્તિ એમાં કોઈ એને ભેદ નથી. સંવર છે એ કર્મનું પરિણામ છે, પુણ્ય કર્મ છે કે પાપ કર્મ છે, શુભ કર્મનો આવેગ છે કે અશુભ કર્મનો આવેગ છે, એ સંવર કરે છે, એ રોકે છે. શોક ક્યારે થાય? દુઃખથી. અને સુખથી હર્ષ થાય ને, તો હર્ષને પણ, કેમ કે હર્ષ એ પણ એક પ્રકારનો નો કસાય છે, કસાયનું નિમિત્ત છે, કસાયનું કારણ છે. હર્ષ શોખ રતિ અરતિ, તો દુઃખની અરતિ છે તો સુખની રતિ, તો એ આશ્રવ થયો. સુખમાં રતિ, પુણ્યના જે સંયોગો મળ્યા છે એમાં રતિ, એ આશ્રવ કે સંવર? આશ્રવ. રતિભાવ આશ્રવ થયો. સંવર જેને કરવો છે એને સુખ અને દુઃખ એમાં રતિ નહીં, અરતિ નહીં, પ્રીતિ નહીં, અપ્રીતિ નહીં, ગમો નહીં, અણગમો નહીં, ઇષ્ટ નહીં, અનિષ્ટ નહીં, સમભાવ. સમભાવથી સંવર થાય છે. આ મુનિની અવસ્થામાં કહે છે કે એ અભેદ આ પ્રકારનો સંવર કરે છે. આપણો સંવર હજુ અભેદ અવસ્થામાં પહોંચ્યો નથી, એટલે આપણે શું કરીએ છીએ, ઓલું કડવા કડવા થૂ અને મીઠા મીઠા ગપ. પુણ્ય મળ્યું એ તો બહુ જ ગમે, અને એના માટે કઈ ખેદ ન થઈ તો હજી વધે તો સારું. એટલે પાપને રોકીએ અને પછી ધર્મ કરીએ, એમાં માગીએ કે પ્રભુ થોડુંક પુણ્ય દેજે. સંવરમાં પણ પુણ્યના આશ્રવની માન્યતા કરવી, સંવરમાં પણ પાપનો સંવર કરવો છે અને પુણ્યના આશ્રવની માગણી કરવી. આ શુભાશુભ છે દાતા, આ અભેદ નથી થતો, અભેદ. આ જે કહે છે તે જ પુરુષ અભેદ નહીંથી પુણ્ય પાપના સંવરના કારણ થાય છે, એનો સંવર અભેદ થાય છે, પુણ્યનો કે પાપનો બંનેનો. એવું નહીં કે પુણ્યનો ને પાપનો, એમને અભેદ, એમાં હવે કોઈ ભેદ નથી. એટલે કર્મમાં શુભ ને અશુભનો ભેદ રહ્યો નહીં, પુણ્ય અને પાપનો ભેદ રહ્યો માત્ર શુદ્ધમાં છે. તો એવો એ શુભાશુભ કર્મને અટકાવી દે છે, અશુભને અટકાવે છે નહીં પણ શું બને છે, આમ આ આ ખરી સ્થિતિ જ્ઞાનની, શુભને અટકાવે. ક્યારે કોઈ કહ્યું છે કોઈ પત્રમાં? શુભને અટકાવે, અરે શરૂઆતમાં આવે છે ને, રાજાને પ્રસન્ન થયો, શું કહ્યું કે માગ માગ તું જે માગે તે આપું. વિદ્યાધર પ્રસન્ન થાય છે રાજા ઉપર, તો કે છે મને આ પાંચ ઇન્દ્રિયના વિષયોને સુખરૂપ એવું રાજની મને સ્વપ્ને પણ યાદ ન, કલ્પના ન, રાજલક્ષ્મી મને સ્વપ્ને પણ ન મળ્યો. આ મળી છે ભલે મળી, પણ હવે મને ક્યારેય ન મળો. સુખની પણ ત્યાં સંવર, શુભનો સંવર, વાત બેસતી નથી. વાંચાય છે બધું, ઘણું યાદ બધું રી, અને એ પ્રયત્ન સૌભાગ્ય કર્યો કે ભીખ માગીને પણ, પણ હવે તમારી આગળ કઈ માગણી, માગણી અત્યાર સુધી શુભની હતી, હરખું હાલે, ઇજ્જત જળવાઈ રહી, આજીવિકા સારી થાય, નીકળી ગયો. આત્માના અનંત આનંદ આગળ એ સુખ તૃણવત છે, એનો સંવર, પુણ્યનો સંવર છે. લક્ષ ન જાય, પકડાય નહીં, અને તત્વજ્ઞાનની વાતમાં રસ વયો જાય પછી, એટલે પછી તાત્વિક ચર્ચા ને બુદ્ધિમત્તામાં બધું રહે. શુભ ને અશુભ ને શુદ્ધ ને એ ચર્ચા જ કર્યા કરે, જિંદગી ભર ચર્ચા કરે, અને અશુભ ની આરાધના કર્યા કરે, શુભ ની માગણી કર્યા કરે, અને શુદ્ધ નો ઉપદેશ આપ્યા કરે. ખ્યાલ આવે છે? અને પછી કે આવું છે તો કેમ એને પ્રાપ્ત નહીં થતું, પણ ક્યાંથી થાય? મૂળ વસ્તુ જે જ્ઞાની સૂક્ષ્મતા વિચારની આપે છે, એ આપણા વિચારની અંદર સૂક્ષ્મતા આવતી નથી એટલે શુદ્ધતા આવતી નથી. અને એને કારણે એ વિચાર જે કર્મ નિર્જરાનું કારણ થવો જોઈએ તે થતો નથી. નિર્જરાનું કારણ ન થાય ત્યાં સુધી સમકિત એટલે કે આત્મદર્શન સંભવિત નથી. મોહનીય પ્રકૃતિનો ક્ષય થાય તો સમ્યક દર્શન સંભવિત છે. મિથ્યાત્મીને અથવા મોહનીય કર્મના અંતરાયવાળાને સમકિત થાય નહીં. તો શું કરવું? તો કે પેલા પેલા મોહનીય માંથી નીકળ. મોહ શેમાં છે? તો સુખ અને દુઃખ આ બે મોહના સ્વરૂપ છે, રાગ અને દ્વેષ આ બે મોહના સ્વરૂપ છે. તો દુઃખથી તો અમને ઘણું છે, તો કે હજી અધૂરું છે. અને ક્યારેક ઉલટું છે, દુઃખ નથી ગમતું પણ સુખ ગમે છે. દુઃખની સામે પ્રભુની આરાધનામાં પણ, આત્મધર્મની આરાધનામાં પણ માગણી સુખની છે. સુખનો સંવર હજી બેસતો નથી કે અમને હવે એ પણ કલ્પના ન હોય, હવે અમારે એ પણ જોઈતું નથી. પણ એ તો તરત જ એમ થાય કે ના ના, કઈ સંયોગો સુધરે ને કઈ ખરખું થાય ને આ બધું આયલા જ કરે. સંવર શબ્દ પકડાયો નથી. નવ તત્વ શુભ ક્રિયાઓ શુદ્ધના લક્ષ્ય થવી જોઈએ. શુભ ક્રિયાઓ તપ સહિત આજે થાય, સમતા સહિત થાય, તો એ શુભ ક્રિયાઓ, એના પરિણામમાં શુદ્ધ આત્મ તત્વ પ્રગટે એ ભાવ હોય. લક્ષ્ય શુદ્ધાત્મા અથવા સંસારની કોઈ પણ સ્થિતિ પ્રત્યે જીવને પક્ષપાત હોય, રાગ હોય, તો એ જે અંદર વિચારનો દોષ છે. ક્રિયા કરતી વખતે મનમાં થોડુંક એમ થાય કે ચાલો સાધુ મહારાજને બોલાવીએ, અને પછી મનમાં એમ થાય કે આપણે સારું થશે, તો રાગનો કણિયો આવી ગયો, અંશ જ આવી ગયો, અજાણતા આવી ગયો, સંસ્કારને કારણે આવી ગયો, ભલે આવી ગયો, પણ પછી પાછો વળ્યો. જો જ્ઞાન હોય તો પાછો વળે કે ના, મેં આ ભાવ કર્યો તે નહોતો, મેં આ જે કર્યું એ બરોબર છે, એનું મારે તો શુદ્ધ આત્મ તત્વ સિવાય બીજું કંઈ નહીં, પણ આવો ભાવ આવ્યો એ પણ મને આવવો જોઈએ નહીં, એમાંથી પોતે નિવૃત્ત થઈ જાય. આનું સમયે સમયે પ્રતિક્રમણ કરી નાખે એ વાત આપણી બરોબર નહીં. આપણે શુભ ક્રિયા કરી, અશુભને ટાળવા શુભનો જ આશ્રય લઈએ, પણ શુભના આશ્રયમાં પુણ્યની અપેક્ષા નથી, શુદ્ધની છે. તો શુદ્ધના લક્ષ્ય જ્યારે શુભ થાય ત્યારે એ શુભની ઉત્કૃષ્ટ સ્થિતિ શું થાય? તો કે શુદ્ધ. ત્યાં સુધી મિક્સ હોય, ત્યાં સુધી સ્થિતિ મિક્સ હોય કે આત્મકલ્યાણ કરવું છે અને સાથોસાથ કુટુંબનું કલ્યાણ પણ, ધંધાનું પણ કરવું, બધું કરવું છે. પણ મુખ્ય ગૌણ મુખ્ય ગૌણ મુખ્ય ગૌણ એમ થતા થતા એ ભેદમાંથી અભેદમાં જાય, ભેદમાંથી અભેદમાં. હવે જ્ઞાનીઓએ જગતના જીવોને અભેદ તરફ લઈ જવા માટે એક માન્યતા એવી થઈ ગઈ છે ઘણાની, એવી શરૂ કર્યું છે કે આપણે થોડું થોડું એને કરીએ તો એમાંથી એ આગળ વધશે. પેલા એને કહો કે તું આ કરીશ તો તને આ ફળ મળે, તો દર્શન કરવા જઈશ તો તને આ ફળ મળે, તો સામાયિક કર તો તને આ ફળ મળે, તો આ તપ કર તો તને આ ફળ મળે, આટલું આયુષ્ય મળે, આટલું નરકનું કટ જાય, આટલું દેવનું મળે, આટલો દેવલોક પ્રાપ્ત થાય. આ બધા આલંબનો આપ્યા આકર્ષણના, પ્રલોભનના, લાલચના સ્કીમ બનાવી કે બાય વન ગેટ વન ફ્રી, તું આ કર, એક દર્શન કર, તારું 1,00,000 સાગરોપમનું આયુષ્ય નરકનું તૂટી ગયું, મજા થઈ ગઈ, સોદો સસ્તો થઈ ગયો, આ લાઈન ઉપર ચાલ્યો. જ્ઞાનીને કરુણા છે કે ભાઈ આમ કરતા 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 એ પાટે ચડે, શુભમાંથી શુદ્ધમાં ચડ્યો છે, આ શુભનો બરોબર હોશિયાર થઈ ગયો. એટલે એને ગણતરીમાં પાકો થઈ ગયો, તો દ્રવ્યનો યોગ બાકી બાજુમાં રહી ગયો અને ગણિતાનો યોગનો એક્સપર્ટ થઈ ગયો. પછી કે એક રાત્રિ ભોજન તારું બંધ થાય તો તને કેટલું પુણ્ય પ્રાપ્ત થાય, કેટલા ખાંડી દાન દે રોજ, આમ આવું બધું ઘણું હોય છે, મને કઈ યાદ નથી. આટલું પુણ્ય તને મળે, મજા થઈ ગઈ. એક ભાવના એમ કે ભાઈ આ બાળ જીવોને મારે ધીરે 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 કરતા અશુભ માંથી ખેંચવા, શુભમાં લાવવા, અને શુભની અંદરના વિકલ્પોને શાંત કરતા કરતા અભેદ નહીંમાં લઈ જવા. ત્યાં સુધી ભેદની આરાધના ચાલે. જેમ આગળ આવી ગયો કે અભેદ રત્નત્રય એ જ મોક્ષ છે, પણ ભેદ રત્નત્રય વિના અભેદ રત્નત્રયની સિદ્ધિ થતી નથી, માટે ભેદથી કરાવે છે કે ભાઈ દર્શન કર, જ્ઞાન છે અને દર્શન જ્ઞાનથી પાછું દર્શનને શુદ્ધ કર, તો એ શુદ્ધ દર્શન છે એ તારું ચરિત્રમાં પરિણિત થાય, અને એ ચરિત્રમાં પૂર્ણપણે થશે તો ત્રણે એક થઈ જશે, પછી દર્શન જુદું નહીં રહે, જ્ઞાન જુદું નહીં રહે. પણ આ વાત જીવને પાછું સમજમાં નથી. કારણ શું? કે લક્ષ્ય બરોબર નથી. આ ગરબડ ક્યાં થાય છે? લક્ષ્ય બરોબર નથી. માર્ગ બરોબર છે કે ભાઈ બરોબર છે, આ હેતુથી આપણે કરાવી છે, લોકોને પુણ્યની ક્રિયા, ધર્મની ક્રિયા, એમ કરીને જીવ પોતાના આત્મકલ્યાણ, પણ પેલા એને આત્મકલ્યાણનું લક્ષ્ય આપો. આ લક્ષ વિનાનો ધર્મ જે થાય છે, લક્ષ વિનાની ક્રિયા થાય છે, એનું કારણ કે આખી આરાધના લક્ષ્ય વિના થાય છે. પેલા એક એને સચોટ થવું જોઈએ કે શુદ્ધ આત્મા જ ઉપાદેય છે અને એ જ પ્રાપ્ત, મારે મારું સ્વરૂપ પ્રાપ્ત. ધર્મનું લક્ષ્ય શું? તો નિજ સ્વરૂપની પ્રાપ્તિ. આ એક વાત એને બરોબર બેસે, જગતની વિસ્મૃતિ અને સતના ચરણમાં શુદ્ધ પોતાના આત્મ સ્વરૂપની પ્રાપ્તિ. ગાંધીને પ્રશ્નના જવાબમાં કૃપાળુદેવે આપ્યું છે. ગાંધી લખે છે કે ધર્મનો હેતુ શું? તો કે નિજ સ્વરૂપની પ્રાપ્તિ. અને ઉત્તમ ધર્મ કયો? તો કે નિજ સ્વરૂપની પ્રાપ્તિમાં સ્થિરતા કરાવે એ ધર્મ ઉત્તમ, પ્રાપ્ત કરાવે એ ધર્મ. અને ઉત્તમ ધર્મ એ કે સ્થિતિ કરાવે, સ્થિતિ કરાવે એમાં ટકી રહે તો એ ધર્મ ઉત્તમ. તો આ વિતરાગ ધર્મ ઉત્તમ છે કે નિજ સ્વરૂપની પ્રાપ્તિ પણ કરાવે અને સ્થિતિ. કારણ કે રાગ ગયો, રાગ ગયો એટલે પુણ્ય ગયું, શુભ ગયું, બધું ગયું. શબ્દ એક વિતરાગ મૂક્યો, એમાં વિતરાગને બદલે વિતદ્વેષ શબ્દ છે જ નહીં, વિત દુઃખ પણ નથી, એ બધું તો પછી આપોઆપ જાય. આવો થયો વિતરાગ ગયો થયો, એટલે અહીંયા મુનિને સંવર કોને થયા? આખો ગાથા છે સંવર, અને સંવર કરવો એટલે માત્ર પાપના આશ્રવોને રોકવા એમ નહીં, પુણ્યના આશ્રવને પણ રોકવા. આ વાત બેસે જ્યારે ત્યારે ધર્મની સાચી સમજ આવે. આપણે હર્ષ અને શોક એ સેના આધાર ઉપર છે? એ નો કસાય છે, નો કસાય કસાયનું કારણ છે. હર્ષ છે એ રાગની સૂક્ષ્મ પરિણતિ છે. હર્ષ થયો તો રાગ, શોક થયો તો દ્વેષ થશે જ હોય. તો એ પ્રકારે નો કસાય જે કીધા છે એ અકસાય નથી. આપણે પાછી સમજણ, આપણી તો બધી હાલે તો ક્યાંય હાલે. નો કસાય એ અકસાય નથી. પાછા રતિ અરતિ હર્ષ શોક ભય જુગુપ્સા અને વેદ, આ નો કસાય કીધા છે. નો કસાય કીધા એટલે કસાયને વેગ આપશે, કસાયને જાગૃત કરશે, કસાયનું નિમિત્ત થશે, કસાય નો અહીંયાથી કસાયને લાવશે, કસાય તરફ દોરશે. આ નો કસાય છે. આ જરાક હર્ષ થયો તો સમજી લેજે કે આ રાગમાં ઘસડી જશે. આ શોક થયો જરાક મને વાંચકો લાગ્યો તો દ્વેષમાં, એ વસ્તુ કોઈ દી તને ગમશે નહીં પછી એના પ્રત્યે દ્વેષ ભાવના થઈ જશે. જુગુપ્સા થઈ તો એના પ્રત્યે અભાવ થઈ જશે. ધર્મ પ્રત્યે જુગુપ્સા, સાધુ સાધ્વીના આચાર પ્રત્યેની જુગુપ્સા આવે છે સંકેતની અંદર. આ બધા નિર્વિચિકિત્સા શબ્દ છે. તો આ બધા નો કસાય છે, એ અકસાય નથી. પ્રો કસાય છે, કસાયને ઉત્તેજિત કરનારા, કસાયને પ્રેરણા કરનારા, કસાયને પોષનારા, આ નો કસાય છે. કૃપાળુદેવે છ પદના પત્રમાં કીધું છે કે અકસાય ભાવથી તો મોક્ષ થાય, અકસાય પરિણામે, કે નો કસાય નથી લખ્યું. હા, પણ નો કસાય નથી લખ્યું. હવે આ સામાન્ય, આ દાર્શનિક પરિભાષા શાસ્ત્રની, પરમાર્થની. હવે એ જો સમજે નહીં ને સમજાવે નહીં કોઈ, અથવા એ વાંચવામાં આવે કંઈ ન જાય, તેને મગજમાં નો કસાયનો અર્થ શું થાય? નહીં, ને છે જ નહીં. મને હર્ષ થાય તો એ કસાય છે, તો કે ના ના, નો કસાય છે. અને કોઈ ખામો કે એમાં જોઈ જો, ન કસાય કીધું છે, આપણે કે હા બરોબર, જો સાચી વાત છે. શબ્દ, શબ્દનો વાચ્યાર્થ શું છે? આ વાચ્યાર્થ કહેવાય કે તું જે વાંચે છે એનો શાબ્દિક અર્થ નથી, વાચિક અર્થ એનો ભાવ અર્થ છે. અને ભાવ અર્થી છે કે આ તને જો કસાયના પરિણામ તરફ ખેંચે છે. એટલે નો કસાય પણ ત્યાજ્ય કે ઉપાસ્ય? ત્યાજ્ય ને, એ ને, એ કે ઉપાદેય? આ સ્પષ્ટ સમજણ થઈ જવી જોઈએ. આ નો કસાય, આપણે કયું સ્વરૂપ આત્માનું પ્રાપ્ત કરવું છે? અકસાય, અકસાય સ્વરૂપ, કે જેમાં કસાય તો નથી, નો કસાય પણ નથી. મને રાગ ન હોય પણ હરખ ગણો હોય, હર્ષ થાય. જો એ અવસ્થા અપૂર્ણ છે, અભેદ નથી, છે સારી, રાગમાંથી એ ટળી ગયો, એકદમ ઉભરા હવે નથી આવતા, ખેંચાણ નથી, એની સાથે ચોઈટો નથી, પણ હર્ષ થાય છે. જરા સ્થિતિ સારી થાય તો જરા હર્ષના પરિણામ થાય છે. એ હર્ષના પરિણામ છે એ સામાન્ય આપણે કહી કે કોઈનું એપ્રિસિએશન તો કરવું ને, સારું કામ કર્યું છે તો. સૂક્ષ્મ સ્વરૂપ તો એ અનુમોદનાની અંદર પણ જો એના પ્રત્યે રાગ થાય પાછો હર્ષમાંથી, તો એટલા માટે કીધું છે કે તું હર્ષ કર, પણ હર્ષમાંથી તારી જાતને દૂર તરત જ. કે એટલે જ્ઞાનીઓ શું કે, બહુ સારું, સૌનું ભલું થાય. મનમાં શ્રદ્ધા એ કે એના કર્મ અનુસાર જ એનું થવાનું છે, કઈ ભલું થાય એટલે. સોનલબેન, આ હર્ષ અને એમાં એને જે અકસાય ભાવ અને કસાય નો કસાયના ભાવનો આટલો ફરક પડે. એને શોક થાય એટલે કોઈનું કે એમ તમારા ઘરે કોઈ સ્વજન તો બહુ માઠું થયું, એ શોક સંવેદના કરે, પણ એની શોક સંવેદના આના તરફ ન જાય, કસાયમાં પરિણમે વૈરાગ્યમાં આવી જાય. એનો ખેદ વૈરાગ્યમાં જાય, એનો શોક વૈરાગ્યમાં જાય. નો કસાય છે, કસાય તરફ લઈ જશે. જો સાધકની જાગૃતિ નહીં હોય તો એ સંવર નહીં થાય, આશ્રવમાં પરિણમશે. આટલું સૂક્ષ્મ, આને કહેવાય ઉપયોગની જાગૃતિ, અપ્રમાદ કહેવાય એને. આપણે પ્રશ્ન કે પ્રમાદ એટલે શું, અપ્રમાદ, અપ્રમાદ. હર્ષની અંદર પણ ભાન ભૂલ્યો અને રાગમાં ખેંચાયો તો એને હર્ષ નથી થયો પણ રાગ થયો છે. આનંદ ઘનને કહ્યું કે રાજાની રાણીને દીકરા થાય તો રાને કઈ વાંધો નથી, પણ એને એની અકસાય પણ બતાવ્યું કે રાજા કી રાણી કો લડકા હુએ તો આનંદ ઘન કો ક્યા, ઓર ન હુએ તો ભી આનંદ ઘન કો ક્યા. એમ જગતની અંદર, વ્યવહારની અંદર પોતે બરોબર કે કોઈનું ભલું ઈચ્છવું, ભલું થાય એવી સુભાકન, પણ એમાંય ખેંચાય, પોતામાં નથી ખેંચાતો તો કોકમાં ક્યાંથી ખેંચાય? વળી એમ કે એટલે એવું એને હોય, એમ ન હોય, એને દ્વેષ નથી ત્યાં, એટલે એ કહે છે કે બહુ સારું. પ્રસંગ એવો આવે તો એમ કે માઠું થયું, સાંત્વના આપે, દિલાસો આપે, આશ્વાસન આપે, આ એની કરુણાનો પ્રકાર છે. અને સારું થયું હોય તો બહુ સરસ, બહુ સારું, બાપજી આપણે એમ કે અમારા ઘર આમ થયું તેમ કે બહુ સારું. પણ પછી એમ કે ધર્મ ધ્યાન ને ભક્તિ વધારજો, એમનો કે આમાં તમે ગળા ડૂબતા જો. એટલે ત્યાં આ હર્ષ અને શોક છે એ બહુ સૂક્ષ્મ પરિણામ છે, આવશ્યક છે પરસ્પરના વ્યવહારમાં, આવશ્યક છે. પણ એ વ્યવહાર રાગ દ્વેષમાં પરિણિત થવો જોઈએ નહીં, નહીં તો મુનિને સંવર થાય, કોઈ દી થાય નહીં. બરાબર છે? અહીંયા આપણે